માં સરસ્વતી દેવોના પ્રેર્યા અનિચ્છાએ નામના દેવોની પાસેથી વિદાય લઈ અને અયોધ્યામાં પ્રવેશ કર્યો. પણ રસ્તાની અંદર વિચારે છે, આગલી કાજ વિચારી બહોરી, જે કામ મને દેવતાઓએ સોંપ્યું છે, છે ખોટું જવાબદારી પૂર્વકનું, એનો મનમાં મનોમન વિચાર કરીને નીકળ્યા છે સરસ્વતીજી. અને કરીએ ચાહ કુશલ કવિ મોરી, મારા નાથ મારા ભગવાન મારી જે ઈચ્છા છે એ પૂરી કરે, એ કુશળ છે, સમજુ છે, વ્યવહારુ છે અને દરેકને એનો ન્યાય આપવા વાળા છે. એટલે સરસ્વતીજીને એમ કહ્યું કે બ્રહ્માજી તો કવિ તરીકે ખૂબ કુશળ નિર્ણય લેશે, ભલે હું ગમે તે કહીશ. અને સ્વાભાવિક છે, ઘણીવાર પત્ની કંઈક કહે છતાંય પુરુષ નિર્ણય લેતા એનો વિચાર કરે. સરસ્વતી એમ કે બ્રહ્માજીને જઈને કે વિધાતા, રામને 14 વર્ષ વનમાં મોકલો, પણ વિધાતાને પોતાની ઈચ્છા ના કે આ મને શા માટે આવું કરવાનું કહેતી હશે, પોતાનો નિર્ણય લેશે તેવું. એમ સરસ્વતીજીને એમ છે કે હું કહીશ આગલી વાત જે કઈ, પણ તે છતાં મારા હૃદયની વાત તો સમજશે ને. બિચારી કરી ચાહ કુશલ કવિ મોરી, નિર્ણય લેવામાં બહુ કુશળ છે બ્રહ્માજી. મારે દેવોનો આ પ્રસ્તાવ કહેવાનો તો છે જ, કે દેવોનો આ પ્રસ્તાવ છે, પણ મારી ઈચ્છા કવિ બ્રહ્મા પૂર્ણ કરશે. હર્ષિ હૃદય દશરથપુર આવી આમ વિચારતા વિચારતા એમ કહ્યું, મારે મારે થોડો બચાવ પક્ષ તો મારો છે જ ને, હું જઈને દેવોનું કાર્ય કરીશ અને આવું ખોટું કાર્ય કરાવીશ, પણ મારી ઈચ્છા તો મારા પક્ષમાં છે અને મને બ્રહ્માજી પણ સાથ આપશે. આવું મનમાં વિચાર કરીને હરસી હૃદય, એ તો ખોટું કામ કરવાનું હોય, પોતે જાણે કે મારે ખોટું જ કરવાનું છે, તેને હૃદયની અંદર ઉત્સાહ હોય ખરો. હા, આતંકવાદી હોય, મારે બોમ્બ ફોડવાનો છે, મરવાનું છે, મારવાના છે, પણ એ કામ મારે કરવાનું જ છે, જેહાદી કામ શરિયત પ્રમાણે, કે મને સદગતિ મળશે, ઉપર સ્વર્ગની અંદર જુદા જુદા રંગના શરાબના કુંડ ભરેલા છે એ મને મળશે. અરે મૂર્ખા, તહી તો મળશે જ મળશે, પણ અહીં તું તારું ગુમાવું છું. એમ એ સ્થિતિની અંદર જેમ એવો આનંદ થી જાય, બસ મારે આ કામ કરવાનું છે, મારવાના છે લોકો. પણ અહીંયા સરસ્વતીજી એ ભાવથી નથી ગયા. હરસિ હૃદય દશરથપુર, દશરથ રાજાના નગરમાં આવ્યા. હજુ અહીંયા અયોધ્યા નથી કહ્યું, દશરથપુર આવે ત્યાં કઈક સૂચક છે. નેતર તુલસીદાસજી શબ્દ પ્રયોગની અંદર બહુ જ કુશળ છે, એમને શબ્દ નહીં વાપરે. અહીંયા અયોધ્યાપુર ગયે એમ નથી કહ્યું, અયોધ્યા નગર પણ નથી શબ્દ, પણ દશરથપુર ગયે, દશરથજીના નગરમાં ગયા. હવે સરસ્વતી છે, બુદ્ધિ છે, પુર એટલે કાન પણ થાય, અને દેહ નગર, આ શરીર એ પણ એક નગર છે. મહારાજના સંતોએ ગાયું, દેહ નગર દસ દ્વારનું રચ્યું રમવાને રાસ, તાન તાલી ચૂકે નહીં મેળવે દાવે દાવ. આ શરીર એ અંદર રમવા માટે છે અને એનું તાલ 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 કે તાળી ચૂકે જ નહીં, બરાબર એ પ્રમાણે જ એનું ગોઠવેલું હોય. જેમ સંગીત વાળા તબલાનો ઘા પડે, પેલો એની ઉપર વાયોલિન ઉપર એક સરખો સુર કાઢે, હાર્મોનિયમ વાળો પણ એની એની ચાંપ દબાવે તે ઘરખી જ દબાવે, એટલે તાન તાલી ચૂકે નહીં. અને નાચનાર કે જે અભિનય કરનાર હોય એ પણ એ સુરની સાથે પોતાનો તાળમેલ તાલ મેળવે, એમ અહીંયા તાન તાલી ચૂકે નહીં મેળવે દાવે દાવ. અને એ જ વાતને કહ્યું કે હરસિત હૃદય દશરથપુર આઈ, દશરથજીના દેહમાં, પુર એટલે આ શરીર રૂપી નગરમાં પ્રવેશ કર્યો. દશરથજી તો શુદ્ધ ભાવથી પરિપૂર્ણ રીતે ભગવાનને ચાહી રહ્યા છે, ભગવાનને ઈચ્છી રહ્યા છે, પણ દેવોના કહેવાથી મતિમાં પરિવર્તન તદ્દન સાચી વાત છે. બધો જ નિર્ણય લીધો હોય ને કર, પણ પછી અક્કલ બેર મારી જાય, વિચાર બદલાઈ જાય. એક સજ્જન હતા, અહીંયા ગાડી આવે અને આવનાર જે સંતો હોય ને ચાતુર્માસમાં એમની કથા સાંભળે, સંપન્ન હતા તે, એમનો આશ્રમ હરિદ્વારમાં બંધાતો હતો. કહ્યું મહારાજ હું કોણ સેવા કરીશ, તમે મારે ઘેર જમવા માટે ભિક્ષા લેવા માટે પધારજો. કહ્યું અચ્છા. એમણે દિવસ નક્કી કર્યો, આપણને કહ્યું તમે પણ જોડે આવજો. આપણે ગયા ત્યાં, એમને ત્યાં ગયા, આગતા સ્વાગતા સંતોની થઈ. પછીથી વૃદ્ધ હતા એટલે ચેક લખાવડાયો. તે જમાનાની અંદર 35-45 વર્ષ પહેલા ચેક 1000 રૂપિયા એટલે બહુ ગણાય. 1000 રૂપિયાનો ચેક લખ્યો. પછી બધા થોડો સત્સંગ થયો, ભોજન ભિક્ષા કરી, થોડો આરામ કર્યો, પછી અમે ચાલ્યું હવે જઈએ. જયારે નીકળ્યા ત્યારે 350 રૂપિયા એટલે ચેક લખ્યો 1000નો. એટલે અંતઃકરણની અંદરની વૃત્તિઓ ક્યારે બદલાઈ જાય, નિર્ણય કયો લીધો હોય અને પછી શું કરવા બેસીએ છીએ, બુદ્ધિ ફરી જાય. આ વાત કરીએ પ્રમાણે દશરથજીએ નિર્ણય લીધો હતો કે રામને રાજ્યાભિષેક કરાવવાનો, અને રાત્રે બુદ્ધિ ફરી ગઈ, તહેવાર વનમાં મોકલી, 350 થઈ ગયા 1000ના. તો હરસી હૃદય દશરથ, દશરથના હૃદયની અંદર પ્રવેશ કરી દીધો. હરસી હૃદય દશરથ અને પછી પુર આવી અયોધ્યામાં આવ્યા અને દશરથજીના હૃદયમાં પ્રવેશ કરી દીધો. અને પછી જાણે બીજા કોઈની ઉપર નહીં, સૌથી પહેલી તો ગ્રહ દશા જે શનિ કે રાહુ કે મંગળ નડવા વાળો હતો એ દશરથજી ઉપર જ એની ગ્રહ દશા આવીને ઉભી રહી. અને જયારે ગ્રહ દશા બગડે, ગ્રહ ગ્રહિત પુની બાદ બસ આજે જતો, તે પુની બીછી માર, તે પિયા બારુની કહું કા ઉપચાર. જેના ગ્રહો વાંકા હોય, અને ત્યાર પછી હનેપાત થયો, સન્નિપાત, અને સન્નિપાત થયા પછી વીછી કરડ્યો હોય અને એની ઉપર પછી એને પીવડાવે, લઈને બે ત્રણ પાલ પી લે, પછી કોઈના હાથમાં રે ખરો, કોઈ ઉપચાર નહીં, કોઈ ના હાથમાં ના રે. તો એ આખું એક ચિત્ર બતાવી દીધું કે માણસની વૃત્તિઓ જયારે સંપૂર્ણ વિકૃત થઈ જાય, બહેકી જાય, ત્યારે એના હાથમાં નથી રહેતો અને કોઈના હાથમાં નથી રહેતો. ગ્રહ ગ્રહિત પુની બાદ બસ, એટલે માણસનું સંપૂર્ણ બેકાઈ જવું. અને હનેપાત થયો હોય તો છોકરા સાચે હથપથ કરતા હોય કે હનેપાત થયો છે. તો એ જે આવી પરિસ્થિતિ થઈ હોય ને, વીંછી કરડ્યો હોય, પછી એ ધમાલ ધમાલ ધમ પછાડા કરી મૂકે, એમને પીધેલું હોય ગાળા ગાળી કરે ને ધોલ ધપાટ કરે ને ધમાલ કરે છે તો આટલું બધું ભેગું થયું હોય તો ગ્રહ ગ્રહિત પણ વાત બસ તો એ જ પ્રમાણે કહ્યું જનુગ્રહ દશા દુસહ દુઃખ ભયન જે દુઃખ દુસહ અસહ્ય દુઃખ આપવા વાળી એવી ગ્રહ દશા ઉતરી આવી કોની ઉપર સૌથી પહેલા દશરથજી ઉપર અને દશરથજી ઉપરથી પછી આખા અયોધ્યા ઉપર બધાને દુખી દુખી કરી નાખ્યા પણ એક જ વ્યક્તિની બુદ્ધિમાં પરિવર્તન થયું પ્રવેશ થયો એમાં આટલી મોટી અવદશા થઈ દશરથજી તો પોતે જ વસિષ્ઠજી મહારાજને ત્યાં સામે ચાલીને ગયા કે વૃદ્ધાવસ્થા મને અંદરથી બોલી રહી છે શ્રવણ સમીત ભયવસત કેસા મનહુ જરઠ પણ અસ ઉપદેશ કોઈ બીજો નથી કેતો મારી વૃદ્ધાવસ્થા જ મને અંદરથી કહી રહી છે નૃપ જુબરાજ રામ કહું હવે આ શરીરનું રાજ્ય આ સત્તા ભગવાનને સોંપી દે તે બહુ જાજા દાડા જાજા વર્ષો સુધી આ શરીરની સત્તા તે ભોગવી આ પુર આ નગર દેહનગર બહુ સત્તા બહુ રાજ કર્યું પણ હવે વૃદ્ધાવસ્થા પરિપક્વ થઈ ગઈ છે કાન ઉપરના વાળે ધોરા થઈ ગયા છે હવે આ બધું ભગવાનને સોંપી દે આ બધી ઇન્દ્રિયો ભગવાનના ચરણમાં મૂકી દે જે કઈ શેષ જીવન બાકી રહ્યું છે એ પણ ભગવાનને અર્પણ કરી કારણ એટેક આવી ગયો હોય છેલ્લી ઘડી હૃદય બંધ થઈ ગયો પાછા મુક્કા ધક્કા મારીને ચાલુ કર્યો હોય પાછો એને પછી કે ભાઈ બચીને આવ્યો છું બાકીનું જે કઈ મહારાજે આવેલું છે ને કઈ જઈને બેસ જારીએ જઈ તો તારું હવે શેષ જીવન તારું કલ્યાણ થાય આમ ગ્રહદશા એવી વિચિત્ર આવીને ઉભી રહી કે અત્યંત પારાવાર દુઃખ જે સહન ન થાય માણસને એમ થાય કે હવે તો આ જીવવું નકામું છે આ દુઃખ સહન નથી થતું ભગવાન હવે તું પણ મને લઈ લે મારે નથી એવું આવા પ્રકારની જયારે પોતાના જીવન ઉપરની પણ જીવન જીવવાની ઈચ્છા ઉઠી જાય પોતાના જીવન ઉપર પોતાને આમ ભાર રૂપ લાગે કંટા કે બસ હવે નથી જીવવું બસ એમ થઈ જાય કે હવે આવું જીવીને કરવું છે શું એટલે પોતાના જીવન ઉપરથી પણ જીવવાની ઈચ્છા જ ઉઠી જાય એનું નામ કે દુસહ દુઃખ જે અસહ્ય વેદના ઉત્પન્ન થાય ભગવાન હવે તું લઈ લે નથી રહેવાનું આનાથી સહન તો એવી દુસહ દુઃખદાયી આ ગ્રહ દશા પહેલી દશરથજી ઉપર પડી કે દશરથજીના પ્રાણ ગયા અને અયોધ્યાના રામ ગયા આ દુસહ દુઃખની અવદશા ગ્રહ દશા જોઈ અને હા
નામ મંત્ર કઈ કઈ
દશરથજીના માનસ ની અંદર તો પેસી ગઈ હૃદયની અંદર જ્યાં ભગવાનને બેસાડવાના હોય હૃદયમાં ત્યાં બીજું કઈક આવીને બેસી ગયું અને કવિઓ તો કે છે ભક્તો કે આ હૃદયની અંદર પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય હૃદય તો નાનું સરખું ક્યાં તો રામ સમાય ક્યાં તો માયા તો પેલા રામ બેઠેલા હતા હૃદયની અંદર એમને બાજુએ કરીને દશરથજીના હૃદયની અંદર સરસ્વતી આવીને કામને બેસાડી ત્યારે કઈ કઈ સુધી પહોંચીને આ વાત કરીને એમાં વિઘ્ન આવ્યું તો એમાં નામ મંથરા અક્કલની હાવ બુઠ્ઠી મંદમતી ઘરની નોકરડી હોય દાસી એનામાં કઈ વૈચારિક શક્તિ હોય એને તો એમ જ હોય કે મારા આ રાણીબા સાહેબને ખૂબ રાજી રાખું એમની ચાપલૂસી કરું છોને બીજા દુઃખી થાય જન્મમાં જાય મારે શું માર તો મારી રાણીબા સાહેબ રાજી રહેવા થાય મારી ઉપર ચાર હાથ રહેવા જોઈએ આમ મંથરા નામની મંદમતી ચેરી દાસી નોકરડી ચેરી એટલે નોકરડી એ અક્કલ વગરની બહુ અક્કલ વગરના નજીક ના રખાય એક રાજા એને પોતાના અંગરક્ષક તરીકે એક વાંદરાને પાળીને રાખ્યો અને રોજ રાત્રે રાજા સુઈ જાય એટલે વાંદરાને ત્યાં આગળ છૂટો મૂકી હાથમાં હથિયાર આપી રાખેલું, કોઈ પણ આવે તો એને એનો સામનો કરવો. એક ઉનાળાના દિવસોમાં ચાંદની રાત હતી અને રાજા ખુલ્લામાં સુઈ ગયેલા ચોકમાં, અને મહેલમાં ચોર ચડ્યા ઉપર અગાશીમાંથી જોયું ને એ ચાંદનીને લીધે ચોરનો પડછાયો રાજા ઉપર પડ્યો. એટલે પેલા વાંદરાએ તલવાર કાઢી કે મારા રાજા ઉપર કંઈક કોક આવ્યો ચોર દુશ્મન આવ્યો, જેમ કાઢીને તલવાર ઉતારવા છે પેલા એ સીધો ભૂસકો માર્યો, વાંદરાને પકડી લીધો અને એને પેલો માર્યો કે હમણાં રાજાને માર્યો. રાજા જાગ્યો ને સત્ય વાત ચોરે કહી દીધું, તો ચોરી કરવા આવ્યો હતો પણ તમારા વાંદરાએ આ તમારી ઉપર તલવાર ઉગામેલી, મારાથી ન સહન થયું એટલે મેં મારી ચોરી છોડી દઈ અને વાંદરાને પકડી તમને બચાવ્યો. રાજા એના મંદમતી, બહુ ઓછા અક્કલ વાળાને નજીક રખાય નહીં, નહીં તો કઈ કઈ જેવી દશા આપણી થાય.